તારીખ 13-9-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 107.
એ પદાર્થનો પ્રથમ જ્ઞાનમાં પ્રતિભાસ આવ્યા પછી નિર્વિકલ્પ દશામાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. એવો જે પ્રતિભાસ છે એને સ્વરૂપ નિર્ણય કહે છે. એ સ્વરૂપ નિર્ણયના પ્રકરણમાં વિચારતા પ્રથમ સ્વરૂપ નિર્ણય કરનાર જીવની યોગ્યતા ન હોય એવા કારણને લઈને અથવા સ્વરૂપ નિર્ણય કરવાની કાંઈક ઓછપ હોય એવી યોગ્યતા હોય, કાં તો યોગ્યતા જ ન હોય પણ ક્ષોભસમ વિશેષ હોય, તો પણ શાસ્ત્રાદિના અધ્યયનથી કે સત્પુરુષના વચનોના શ્રવણથી નિર્ણય કરવાનો જીવ પ્રયાસ કરે છે. યોગ્યતા હોય પણ પૂરી યોગ્યતા ન હોય, કાંઈક ઓછપ હોય, તો પણ એ બંને કારણોમાં પદાર્થનો નિર્ણય યથાર્થ નથી થતો, અયથાર્થ થાય છે. અને તે અયથાર્થતામાં કલ્પનારૂપી વિપર્યાસ હોય છે. યોગ્યતા હોય પણ પૂરી યોગ્યતા ન હોય, પર્યાપ્ત યોગ્યતા ન હોય, તો પણ આ પ્રકાર ઉત્પન્ન થાય છે. ખરો આ વિપર્યાસ થાય છે. એ શ્રીમદજીએ લીધું છે, 254 નંબરના પત્રમાં એ વાત લીધી છે કે જેને આ લોકની અલ્પ પણ સુખેચ્છા એવું પ્રતિબંધક કારણ ન હોય, એટલે કે કોઈ પણ ઉદયના કાળમાં ઉદય ભોગવતા એને ઉદાસીનતા રહેતી હોય, વિચારથી સુખ બુદ્ધિ નથી એ પ્રકારમાં વૈચારિક રીતે આવી ગયો હોય અને ઉદાસ રહેવા યોગ્ય છે માટે તે ઉદાસ રહે, અને સત્પુરુષ પ્રત્યે પણ અત્યંત ભક્તિ, પરમેશ્વર બુદ્ધિ એ ભક્તિ, એ બંને કારણો એવા છે કે એને યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. એ બંને કારણોનો અભાવ હોય તો અયોગ્યતા છે એમ ત્યાં નિરૂપણ છે. તેમ છતાં પણ પદાર્થ નિર્ણય જેને કહેવામાં આવે છે, સ્વરૂપ નિર્ણય કહેવામાં આવે છે, એ વિષયની કાંઈક ઓછપને લીધે એ પરિસ્થિતિ ઊભી રહે છે કે નિર્ણય થતો નથી અથવા અયથાર્થ થાય છે. અને અયથાર્થનું બીજું નામ છે કે કાંઈ ને કાંઈ એમાં વિપર્યાસ, કાંઈ ને કાંઈ એમાં કલ્પના સાથે છે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ નથી. આ સિદ્ધિ વાત છે. જ્ઞાન લક્ષણથી જે જ્ઞાન સ્પષ્ટ અનુભવરૂપ છે અને એમાં જે સ્વભાવ અંશનું વેદન છે, એ પૂર્વક જે સ્વભાવનો યથાર્થ નિર્ણય થાય, યથાર્થ પ્રતિભાસ આવે. ગુરુદેવના શબ્દોમાં એમ કહી શકાય કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે એવો, અને હવે પછી જે પ્રત્યક્ષ સમ્યક દર્શનના કાળમાં અનુભવમાં આવવાનો છે એવો, ફેરફાર વાળો નહીં, એમાં ફરક રહે છે. એ ફરક રહે છે એ વિષયની અંદર અત્યારે ચાલતી વાત છે કે ફરક રહેવામાં શું શું પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે. એવું સંભવ છે, કેમ કે એ પણ એક સત્પુરુષના શરણમાં જતા દર્શનનો અવશ્ય મંદ થયો છે. પણ નિર્ણય જે સ્વરૂપ નિર્ણય છે એ વખતે એથી વધુ દર્શનની મંદતા હોય છે, એટલો ફરક છે. એટલે જે સત્પુરુષના ચરણમાં રહ્યો ગયો એટલું થતાં પછી નિર્ણયમાં આવશે. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નિર્ણયમાં નહીં આવે, અથવા નિર્ણય કરશે તો સંભવ છે કે કલ્પના અથવા વિપર્યાસ સાથે ઊભો રહી જાય. એટલે ત્યાં તો લીધું છે કે ત્યાં જો વિપર્યાસ રહે છે તો એને મિથ્યા સંતોષ આવે છે. મિથ્યા સંતોષ આવે છે એટલે મને હવે આત્મા કેવો છે એનો નિશ્ચય બરાબર છે, એમ એને મિથ્યા સંતોષ આવે છે. એ પ્રકારને છે ખરો, હજી પણ દર્શન મોહની વધારે મંદતા આવશ્યક છે એમ એનો અર્થ છે. બે વાત લખી છે, બીજી વાત મને સ્મરણમાં નથી. વાત બે લખી છે, સમજ છે. 256 પત્રાંક છે. કદાપી એ બંને થયા હોય, એટલે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો અભાવ, એટલો વૈરાગ્ય. કદાપી એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય. તત્વ પામવું એટલે ત્યાં અનુભવની યોગ્યતાની ઓછપને લીધે, કારણ કે પદાર્થ નિર્ણય થશે પછી અનુભવમાં આવશે, તો ચિત્ત વ્યાકુળ રહે છે, ચિત્તમાં વ્યાકુળતા રહે છે. નિર્ણય થાય તો વ્યાકુળતા ન રહે, આ એક ચિહ્ન લીધું છે. ચિત્ત વ્યાકુળ રહે છે પછી એ ચિત્ત વ્યાકુળતામાં દર્શન પરિષ પણ સંભવિત છે, અજ્ઞાન પરિષ પણ સંભવિત છે, એ બંને સંભવિત છે. અને મિથ્યા સમતા આવે છે. મિથ્યા સમતા કહો કે મિથ્યા સંતોષ કયો. કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે. સત એટલે આત્મા, અસ્તિત્વ ગ્રહણ કલ્પિત થઈ ગયું એટલે વિપર્યાસ આવ્યો ત્યાં, જેથી કાળે કરીને એટલે એથી એ નિર્ણય થયા પછી પણ કાળ જતા અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. એટલે જે મહિમા આવવો જોઈએ, અપૂર્વ મહિમા આવવો જોઈએ, તે આવતો નથી. ક્ષોપ્ષમમાં તો છે જ, ક્ષોપ્ષમ તો છે, પણ નિર્ણયના વિષયમાં કલ્પના કરવાને બદલે જ્ઞાનનો આધાર લેવો જોઈએ. એ ચર્ચામાં કરી છે કે અનાદિથી જીવની જે વિકલ્પાત્મક વિચારની ભૂમિકા છે, એ ભૂમિકાની પરિસ્થિતિ શું છે કે રાગની પ્રધાનતા અને જ્ઞાનની ગૌણતા. રાગની પ્રધાનતા શું સૂચવે છે કે રાગનું અવલંબન સૂચવે છે, રાગનો આધાર સૂચવે છે. જ્યાં સુધી જીવ રાગના આધારે પરિણમે છે ત્યાં સુધી જોડે રહેલું વિચાર જ્ઞાન એમાં કલ્પના ભળે છે. જ્યારે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવનો જે નિર્ણય કરવાની વાત છે સમય સારાદીમાં, એમાં આધાર છે, જ્ઞાન આધાર છે, અને આત્મા અધેય છે, જે સમર અધિકારમાં લીધું. જ્ઞાન ક્રિયા આધાર છે અને આત્મા અધેય છે. જે ધ્રુવ તત્વનો નિર્ણય કરવાનો છે એ ત્યાં અધેય છે. એમ જ્ઞાનના આધારે નિર્ણય પણ જ્ઞાનના આધારે, અનુભવ પણ જ્ઞાનના આધારે, અને સંવર નિદ્રા પણ જ્ઞાનના આધારે. એટલે વાત 142 કળશમાં લીધી છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહિ. પ્રાપ્ત થવાની ક્ષમતા જ નથી. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, એટલે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનના આધારે પરિણમવાનો છે. એના બદલે રાગના આધારે પરિણમીને મહાવ્રતાદિના તપ કરી લઈએ છેલ્લી હદના, તો પણ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહીં, પ્રાપ્તિ જ નહીં થાય. એ જ્ઞાન ગુણ, એટલે જ્ઞાનના આધારે જ્ઞાનનું પરિણમવું, તે એનું નામ જ્ઞાનનો ગુણ, જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ રાગના કે પરના આધારે પરિણમવાનો નથી. જ્ઞેયના આધારે, રાગ પણ જ્ઞેય છે ને પર પણ જ્ઞેય છે, જ્ઞેયના આધારે પરિણમવું તે જ્ઞાનનો સ્વભાવ નથી, પણ તે જ્ઞાનનો વિભાવ છે. બહુ સ્પષ્ટ વાત એ છે. એટલે ત્યાં પણ પહેલેથી જ એ વાત છે, નિર્ણયની ભૂમિકાથી એ જ વાત છે. એક જ પ્રકાર છે, પ્રકાર બદલાતો નથી. એટલા પોઈન્ટ લીધા છે આમાં. વિસ્તારમાં એ પોઈન્ટ આવરી લેવાય છે, આવી જાય છે. અહીંયા કહે છે કે યથાર્થ પ્રકારે સામાન્યમાં શું છે કે જે નિર્ણય અનાદિથી વિપરીત છે એ નિર્ણય ઉલટાઈ જાય છે, પૂરેપૂરો સમૂળગો બદલાઈ જાય છે. એટલે યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાને કારણે અનાદિ વિપરીત નિર્ણય યથાવત રહે, અનાદિ વિપરીત નિર્ણય યથાવત રહે અને સ્વરૂપનો નિર્ણય પણ થઈ જાય. બે વાત તો બનવાની નથી. તે કારણથી લૌકિક મહત્વવાળી જે જે વસ્તુઓ અને પ્રસંગ છે તેની મહત્તા અભિપ્રાયમાં ચાલુ રહી જાય છે. જગતના પદાર્થોમાં જે કોઈ મહત્વ આંકવામાં આવ્યું છે, જે જે પ્રસંગોનું, જે જે વાતોનું, જે જે વસ્તુઓનું, એની મહત્તા અભિપ્રાયમાં એમને મરી જાય છે નિર્ણય નહીં બદલાવાને કારણે. કેમ કે નિર્ણયમાં એ વસ્તુની મહત્તા પડી છે, તેથી તે ઉલટી દિશાનો પ્રયત્ન ચાલુ હોવાથી, અને જેવો નિર્ણય હોય નિર્ણય અનુસાર જ પુરુષાર્થ કામ કરવાનો છે. ઉલટી દિશાનો પ્રયત્ન ચાલુ રહેવાથી પ્રયત્નની દિશા બદલાતી નથી. પ્રયત્નની દિશા છે એ અનાદિની છે, તેની તે ઉલટી ને ઉલટી રહી જાય છે. અર્થાત અનાદિના બાધક કારણને હાનિ થતી નથી. મૂળમાંથી ફેર પડવો જોઈએ, તે અહીં નિર્ણયની ભૂમિકામાં પડવો જોઈએ. નહીં તો ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. યમ નિયમ સંયમ શાસ્ત્ર વાંચન વૈરાગ જપ તપ દયાદાન ભક્તિ યાત્રા બધા જેટલી કોઈ ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવે તે અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. ક્યાં યથાર્થતા નહીં હોય. શાસ્ત્રમાં છે, શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરે, કેમ કે ક્ષયોક્ષમ છે, પણ વિપર્યાસ અથવા અયથાર્થતા ચાલુ રહે. યથાર્થતા આવવી તે બીજી વાત છે, સાચો અર્થ કરવો તે બીજી વાત છે. બે જુદી જુદી વાત છે. લોકસંગ ને ચાલુ સાથે સાથે રહેવાની જ છે. કેમ કે તો લોકોમાં જે મહત્તા દેખાય છે એ જ પોતાને મહત્તા દેખાડે છે, એટલે લોકસંઘને છૂટવાની નથી. એટલે લોકસંઘના છૂટે અને આમાં યથાર્થ નિર્ણય થતા ઓઘસંઘના પણ છૂટે, ત્યારે ઓઘસંઘના છૂટે. ત્યાં સુધી ઓઘસંઘના નથી છૂટી, યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી ઓઘસંઘના નથી છૂટી, ઓઘસંઘના ચાલુ છે. ભલે શાસ્ત્રોના અર્થો બરાબર સમજાતા હોય તો પણ કેમ ઓગે ભક્તિ અનંતવાર કરી છે. તીર્થંકરની નાની પુરુષની નિર્ગ્રંથ ગુરુની ઓગ ભક્તિ તો કરી જ છે. ઓળખે તો ઓળખે ને ત્યારે એને સ્વરૂપ નિર્ણય થવાની ભૂમિકા આવી જાય છે, એટલે એ પરિસ્થિતિમાં તૈયારી થઈ જાય છે. જો સત્પુરુષને ઓળખે એની અંતરંગ દશાથી તો એ ઓગસંજ્ઞાથી નિવૃત્તિ જશે. એને તો ગેરંટી આપે ને કે જ્ઞાન દશાને કર્મે કરીને પામશે, પામશે ને પામશે જ, એટલે એને ઓગસંજ્ઞા પછી નહીં રહે, એને ઓગસંજ્ઞા મટવાની યોગ્યતા આવી ગઈ. લોકસંગના છૂટવાનો પ્રયત્ન તો ચાલુ એનો હોય. જો લોકસંગના છૂટે તો એટલી નિર્મળતા આવે કે ઓકસંગના છૂટવાની પરિસ્થિતિ ઊભી થાય. લોકસંગના પરિણામ તો ઘણા સ્થૂળ છે, ઓકસંગના કરતા પણ લોકસંગના પરિણામ વધારે સ્થૂળ છે. એટલે અવલોકનમાં તો એ પહેલા દેખાવા જોઈએ, જોયા વગર દીઠા નહીં ને જ દોસ્તો તરીકે કોણ ઉપાય, જોયા વગર તો ટળવાનો પ્રશ્ન પુરુષાર્થ જ નહીં થાય. જેને ખબર જ નથી કે મને કયો દોષ થાય છે એને તો એ ટળવાની પરિસ્થિતિ જ નથી આવવાની. પાંચસો છ માં ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ નો વિષય ચાલે છે. પ્રથમ ઉપદેશ બોધમાં પ્રણમી ગયો છે અને હવે સિદ્ધાંત બોધ તરફ પ્રણમવા માટેની જેની તૈયારી છે એને નિર્ણય થશે. જો ઉપદેશ બોધ પરિણમો ન હોય તો આ સિદ્ધાંત બોધ પરિણમવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી, એટલી અપેક્ષા અહીંયા એને જોડી શકાય, એટલો સંબંધ જોડી શકાય એ વિષય સાથે. હા, તો યથાર્થમાં આવે છે. આ સ્ટેજમાં પછી સફળ થવાની શક્યતા ઊભી છે. પરિસ્થિતિ એમ છે, વસ્તુ સ્થિતિ છે. આ તો શરતનો ક્યાં સવાલ છે, આ તો વસ્તુ સ્થિતિ છે કે પછી શક્યતા રહેલી છે. પ્રયાસ કરવો જોઈએ છે, ત્યાર પછી પણ પ્રયાસ કરવો જોઈએ છે. ઉપદેશ બોધ પરિણામ પછી જો સિદ્ધાંત ગ્રહણ કરવાનો પ્રયાસ જ ન કરવામાં આવે તો હવે એનો પ્રયાસ જ ન કરે તો, જો પ્રયાસ કરે તો એની યોગ્યતા છે, જો પ્રયાસ ન કરે તો શું થાય. શું એમાં શું છે, કોઈ જીવ એવી ભૂલ કરે છે કે બસ આપણને તો આથી સંતોષ છે, કારણ કે બહુ સારી એવી કશાયની મંદતા થાય છે ત્યાં. હા, અને એથી સંતોષ પકડે, એને મિથ્યા ક્ષમતા કહેવામાં આવે છે. એટલે એને પોતાને પોતાનું લક્ષ્ય ખ્યાલમાં આવવું જોઈએ કે મારે શું કામ કરવાનું છે, મેં કેટલું કર્યું અને કેટલું બાકી, હું ક્યાં ઊભો છું ને હવે આગળ કેટલું મારે ચાલવાનું છે, ક્યાં ઊભો છો ને ક્યાંથી ચાલવાનું છે, એ બધી એને ખબર હોવી જોઈએ. તો પછી તો બાકી છે ખ્યાલમાં આવશે, એવી ભૂલ નહીં થવી જોઈએ. સંભવ ખરો, સંભવ ખરો, સંભવ ખરો. એને 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 એમ કહ્યું હતું કે કઈક યોગ્યતાની ઓછપ છે, તત્વ પામવા માટે યોગ્યતાની કઈક ઓછપ છે, એમ એનો અર્થ છે. હા, નહીતર નથી. હવે બીજી રીતે વિચારીએ એ પ્રશ્નને આપણે, ત્યારે ચર્ચા જ નીકળી છે તો એક સીધો પ્રશ્ન ઉઠાવીએ કે વિપર્યાસ મટવાનું શું કારણ અથવા નહીં મટવાનું શું કારણ. આ પ્રશ્ન જો ચોખ્ખો થઈ જાય એટલે એ વાત ત્યાં પૂરી થઈ જાય છે, એનું સમાધાન પૂરું થઈ જાય છે, આ સમસ્યાનું સમાધાન પૂરું થઈ જાય છે. શું તો જેને આત્મકલ્યાણ કરવું જ છે અને જીવનમાં એ એક લય, એક લક્ષ્ય, એક ધ્યેય, શું અને એના માટેની પૂરી જાગૃતિ અને એ અંગેની ચડતી શ્રેણીવાળા પરિણામ, આ પ્રકાર જો સિદ્ધ હોય એને વિપર્યાસ નહીં થાય. આમાં ક્યાંક ફેર પડ્યો એટલે ક્યાંક વિપર્યાસ આવવાની સંભાવના ખરી. આ ચોખ્ખે ચોખ્ખી વાત છે, પૂરેપૂરી જાગૃતિ રાખવી. આ બહુ સ્પષ્ટ વાત આ છે. આત્મકલ્યાણ માટેની આટલી તૈયારી હોય ને એ તૈયારીના આ પ્રકારના લક્ષણ હોય, તૈયારી તો એક શબ્દ છે, આટલા લક્ષણ હોય વિપર્યાસ રહેવાને ત્યાં અવકાશ નથી, અને નહીતર વિપર્યાસનો અવકાશ છે. એટલે અનંતવાર અનેક સાધનો કરવા છતાં જીવને નું કલ્યાણ નથી થયું એની પાછળનું જો કોઈ ખાસ વાત હોય તો આટલી જ છે કે જીવને વિપર્યાસ છૂટતો નથી. વિપર્યાસ છૂટતો નથી એટલે વિપર્યાસમાં રહીને જે બધું થાય છે એને સાધ્યની સિદ્ધિમાં સાધક થતું નથી, ઉલટાનો બાધક થઈને ઊભું રહી જાય છે. આ સ્પષ્ટ વિષય છે. મૂળમાંથી ફેર પડવો જોઈએ તે અહીં નિર્ણયની ભૂમિકામાં પડવો જોઈએ, નહીં તો ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહેશે. એટલે તો આપણે લીધું કે ક્રમભંગ થાય છે એમાં વિપર્યાસ લીધો, ક્રમભંગમાં પણ એક પ્રકારનો વિપર્યાસ. આ ત્રીજું પ્રકરણ છેલ્લું લખ્યું છે આ પ્રકરણ એટલા માટે, પહેલું પ્રકરણ મોક્ષાર્થીનું સ્વરૂપનું એટલા માટે લખ્યું છે કે આ ક્રમ છે એનો, આ પહેલી ભૂમિકા છે અને પછી આ નિર્ણયમાં આવવાની વાત છે. એ વગર સીધો કોઈ નિર્ણયમાં આવે એ બની શકે નહીં, વિપરીત નિર્ણયમાં જરૂર આવી જાય. વિષય થોડો સામાન્ય રીતે સમાજની અંદર પ્રચલિત પણ નથી, આપણા સમાજ સિવાય તો ક્યાંય તત્વજ્ઞાનનો ચર્ચા નથી, દિગંબરોના સંપ્રદાયમાં નથી, તમારા શ્વેતાંબરાદિમાં તો અપેક્ષા રાખવાનો પ્રશ્ન નથી, અન્ય મત કે શ્વેતાંબરમાં. પછી અન્ય મતમાં વેદાંતમાં તત્વજ્ઞાનની ચર્ચા ઘણી છે, એટલી શ્વેતાંબર દિગંબરને સ્થાનકવાસીમાં આજની તારીખમાં નથી કે દિગંબર સંપ્રદાયમાં નથી. આજે જેટલી વેદાંતમાં ચર્ચાઓ ચાલે છે તત્વની એટલી જૈનના ફિરકાઓમાં નથી ચાલતી, એ ગુરુદેવની કૃપાથી આપણા સમાજમાં ચાલે છે. પણ છતાં આ વિષય થોડો પ્રચલિત નથી, નિર્ણયનો વિષય એટલો પ્રચલિત નથી એટલે એની ચર્ચા એટલી નથી, ને એ વિષય થોડો ખ્યાલમાં આવે તો એમ લાગે કે નહીં બહુ સારી વાત છે, પણ એ શરતાધીન છે, ક્રમની શરતાધીન છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. જોકે બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા આદિમાં કાંઈ અયોગ્ય દેખાવ ભલે ન દેખાય, સારો દેખાવ હોય, બહુ બહુ સરસ સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રો અનુસાર જ સ્વાધ્યાય ચાલે છે, શું તો પણ ઊંધા અભિપ્રાયના સદભાવમાં પ્રયોજન અન્યથા થઈ જાય છે અથવા પ્રયોજન સદાતું નથી. એવું છે કે 8 કલાકનું મહત્વ નથી આમાં, શું તો અમારે મુક્ષુભાઈ ક્યારેક પ્રશ્ન કરતા, દર રવિવારે ગુરુદેવ બિરાજતા હતા ત્યારે દર રવિવારે અહીંથી જતા હતા, દર રવિવારે ભાડું ખર્ચીને સોનગઢ જઈએ ને આખો દિવસ ત્યાં રહીએ તો એની કાંઈ કિંમત નહીં એમ કે, શું હવે એ ઓલું ભાડું ખર્ચીને છે ને એના ઉપર વજન છે એનું, પછી આખો દિવસ રહી છે ને એના ઉપર વજન છે, પણ હવે ત્યાં રહીને હુંડી કેટલી વટાવી એ બીજી વાત છે ને પાછી, શું એટલે 8 કલાકનો પ્રશ્ન નથી, યથાર્થતા અયથાર્થતાનો પ્રશ્ન છે. જીવ કઈ દિશામાં પ્રયત્ન કરે છે એના ઉપર એ પ્રયત્નનું મૂલ્યાંકન છે, કેટલો પ્રયત્ન કરે છે, કેટલો સમય પ્રયત્ન કરે છે એના ઉપર એની કિંમત નથી, કે એની દિશા સાચી છે કે નહીં એના ઉપર એનું મૂલ્ય આંકવું જોઈએ. તો મારા વિમલચંદજીનો તમે જોયેલા નહીં, વિમલચંદ પરિચય કરેલો એમને, એ છેલ્લે અહીંયા ગિરડીને ધનબાદ ગિરડીમાં જ હતા છેલ્લે છેલ્લે, એ બાજુ એના કુટુંબ ત્યાં હતું ને ગિરડીમાં, એટલે એ બાજુ જતા ઘણો પરિશ્રમ એનો આ બાજુનો, ભણતા ભણતા ધવલના શાસ્ત્રો વાંચે વાંચેલા એમ નહીં કેટલું એને કંઠસ્થ સ્મરણમાં, એક 31 આવા મોટા વોલ્યુમ છે, ભણતા ભણતા વાંચી નાખ્યા મને કેટલું યાદ એને એમાંથી, અને આપણા બધા શાસ્ત્રો સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા, મોક્ષપાઠ, પ્રકાશક, બીજા તેજા ચાલુ બધા શાસ્ત્રોમાં એટલું બધું કંઠસ્થ કે કઈ વાત ક્યાં પડી છે ગમે ત્યારે પાનું કાઢીને આપે તમને કોઈ પણ શાસ્ત્રમાંથી. ક્યારેક આવી થોડી ચર્ચા થઈ હતી કે પરિશ્રમ ઘણો છે તમારો પણ દિશા કઈ છે એના ઉપર આખું મૂલ્ય છે. શું યુવાન ઉંમરમાં તે દિવસ 22-25-30 વર્ષની ઉંમરમાં એને બીજું કોઈ લૌકિક શોખ નહીં, મુંબઈમાં રહીએ તો નાટક, સિનેમા, હરવું ફરવું કાંઈ નહીં, શાસ્ત્રનો વિષય જ ઘણો, એક નોકરી કરે ને બાકી વાંચે ને એટલું જ એનું મંથન, વિચારશક્તિ ઉઘાડ ઉઘાડ તો એટલો ગુરુદેવ એવા શબ્દો વાપરેલા કે ત્રણેય ફિરકામાં આવો ઉઘાડવાળો કોઈ માણસ અત્યારે નથી. આપણા બધા વિદ્વાનોને એક બાજુ રાખીને દીધા હતા, એ વાત તો ઘણી વાર ગુરુદેવ બોલતા હતા કે ત્રણેય ફિરકામાં આવો ઉઘાડવાનો કોઈ માણસ નથી અત્યારે. શું આપણે કહીએ છીએ ને કે લબ્ધિથી 11 અંગને 9 પૂર્વની સાધના થાય છે, આ તમને એવું લાગે કે આને આટલું બધું કેવી રીતે મગજમાં રહેતું હશે, એટલું બધું મગજ, ભાવ મગજ. મોટી ગડબડ હતી પ્રમાણના વિષય ને દ્રષ્ટિના વિષયમાં લેતા હતા, પર્યાય રહિત નહીં. જો પર્યાય રહિત દ્રષ્ટિનો વિષય કહો તો વસ્તુ અખંડ નહીં થઈ જાય, ખંડ પડી જશે એમ કે છે, એમ કહેતા દલીલ એમની હતી. ભાઈ એક સમયની પર્યાયથી વસ્તુ અખંડ રહે એવી વસ્તુને અપેક્ષા નથી ખરેખર, તો એ વગર વસ્તુ અખંડ છે એવી નિરપેક્ષ વસ્તુ છે, એને બેસતું નહોતું. નહોતું બેસતું. એટલે એનો ઘણો સ્વાધ્યાય ઘણો હતો, એની કિંમત નથી. ઘણો સ્વાધ્યાય છે, ઘણો વાંચ્યું છે, ઘણો સમય વાંચ્યો છે, એની કિંમત નથી. યથાર્થતાને કિંમત છે. પ્રયોજન અન્યથા થઈ જાય છે, અર્થાત આત્માના લક્ષ વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ થાય છે. કેમ કે લક્ષમાં આત્મા આવ્યો જ નથી, નિર્ણયના કાળમાં લક્ષમાં આવે છે. અથવા એ પહેલાં આત્મહિતનું જે લક્ષ હોવું જોઈએ એ લક્ષ નથી, આત્મકલ્યાણનું લક્ષ નથી, એટલે એ વિનાની બધી પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ જાય છે. પ્રાય રૂઢિગતપણે એટલે કે આત્મજાગૃતિના અભાવપૂર્વક તે ક્રિયાઓમાં જીવ ગોઠવાઈ જાય છે, પોતપોતાના સમાજ પૂર્ણપણે સંતોષાઈ જાય છે. તો કોઈ ઊંડે ઊંડે સંતોષ લે છે કે આજે 8 કલાક તો સ્વાધ્યાય કર્યો, ઊંડે ઊંડે છે એવું કે આજે કાંઈક તો કર્યું, હાવ કર્યા વગરનો આપણો દિવસ ગયો નથી, કાંઈક કર્યું છે. તો એ રીતે એને મિથ્યા સંતોષ આવે છે અને તે અનર્થનું કારણ બને છે, એ નુકસાનનું કારણ બને છે. વળી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ ભલે લૌકિક પદાર્થોનો ત્યાગ કરીને, બહારના પંચેન્દ્રિયના વિષયોનો કેટલોક ત્યાગ કરીને, અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને, સર્વથા નહીં પણ અમુક મોટા ભાગની અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને, દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ પામવાની ભાવનાથી શરૂઆત કરે છે, જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એની ભાવનામાં આ એક પ્રકાર હોય છે કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારા અવગુણો ટાળવા છે અને મારે ગુણવાન થવું છે, ગુણ પ્રગટ કરવા છે. ત્યારે આ તો આ પ્રકારે પ્રવેશ કરતો હોય ત્યારની વાત, બીજા પ્રકારે હોય એનો તો ચર્ચા કરવાનો પ્રશ્ન નથી અહીંયા. ત્યારે ઉપરોક્ત પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય છે. એ વખતે શું પ્રયોજન છે કે મારે ગુણ પ્રગટ કરવા છે તો એ પર્યાયમાં થવાના છે, દોષ કાઢવા છે એ પણ પર્યાયમાં થવાના છે. આમ પ્રયોજન તો એ વખતે પર્યાય આશ્રિત છે અને મુખ્ય પ્રયોજન એનું એ છે. પરંતુ પર્યાયમાં એટલે ચાલતી પર્યાયમાં ઉક્ત પ્રકારે ફેરફાર કરવાનું પ્રયોજન, કહ્યું એ પ્રકારે ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ તે વ્યવહારનીના વિષયમાં જાય છે. આખો જે પર્યાયનો વિષય છે એ શેમાં જાય છે? વ્યવહારનીના વિષયમાં જાય છે. અને જેનો નિર્ણય કરવાનો છે એ નિશ્ચયનીનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે આ એને જે પ્રથમ પ્રવેશ કાળે જે પ્રયોજનથી એને પ્રવેશ કર્યો, કાર્યક્ષેત્ર બદલ્યું, એમાં પર્યાય આશ્રિત પ્રયોજન છે કે જે વ્યવહારનીનો એક અંગ છે, વ્યવહારનીનો વિષય છે. અને મુખ્ય તો નિશ્ચય છે, જ્યારે ખરેખર તો મુખ્ય તો નિશ્ચય છે, વ્યવહાર મુખ્ય નથી. અર્થાત નિશ્ચયનીના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ અને તેમ એટલે એવું મુખ્ય રાખવાનું યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના થતું નથી. સ્વરૂપ નિર્ણય ન હોય એ અને કોઈ એમ કહે કે અમને દ્રવ્યની મુખ્યતા છે, એ વાત સ્વીકારવા જેવી નથી, માનવા જેવી રહેતી નથી. કેમ કે નિર્ણયના કાળમાં જ એની મુખ્યતા આવે છે, એ પહેલાં મુખ્યતા આવતી જ નથી, થઈ શકતી જ નથી. કેમ કે જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો છે, એ પહેલાં તો રાગની પ્રધાનતામાં ઊભો છે. સ્વરૂપની મુખ્યતા ક્યાંથી આવવાની હતી? આવી શકે નહીં. ભલે વિકલ્પ કરે, ભાષામાં બોલે, પણ એથી કાંઈ પરિણમનમાં એની મુખ્યતા થઈ શકતી નથી કે હોઈ શકતી નથી. એટલે તેમ બની શકતું નથી, થઈ શકતું નથી. અને પર્યાયાશ્રિત પ્રયોજન જ એકાંતે મુખ્ય થઈ જાય છે અને પર્યાયનું પ્રયોજન મુખ્ય થયા વિના રહેતું નથી. પર્યાયનું પર્યાયશ્રિત પ્રયોજનોનું મુખ્ય થઈ જાય છે, છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ, પર્યાયનું પ્રયોજન ગુણ પ્રગટ કરવાનું હોવા છતાં તેની વિધિ તેને હાથમાં આવતી નથી, કેમ કે વિધિનો વિષય બીજી રીતે છે. આમ તો આત્માના હિતના લક્ષ્ય, કલ્યાણના લક્ષ્ય જ પ્રવેશ થાય, પ્રવેશ ખોટો નથી, પણ પ્રવેશ થયા પછી થોડી વિચક્ષણતા આમાં આવવી જોઈએ કે જે જે કારણે મેં પ્રવેશ કર્યો છે એ વિષય ગૌણ કરવો પડશે, અને સ્વરૂપ નિશ્ચય કરતાં સ્વરૂપની મુખ્યતા થાય એ પ્રકારમાં આવવું પડશે. આ એક પરિસ્થિતિ પલટો મારે છે, એ પલટો મારવો જોઈએ, નહીતર એમાં ને એમાં રહી જાય છે, એને પદાર્થ નિર્ણયની યોગ્યતા અથવા ક્ષમતા નથી આવતી, અથવા એ દિશાનો પ્રયત્ન નથી થતો, એટલે પદાર્થ નિર્ણય થતો નથી, અને એટલે એને સ્વાનુભવને સમ્યક દર્શન સુધી પહોંચવાનું બનતું નથી, એમ છે. એટલે છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ તેને હાથમાં આવતી નથી. ધર્મ પ્રાપ્તિની ઈચ્છા વાળો જીવ પણ જો ક્યાંય પણ પર્યાયની મુખ્યતામાં અટકી જાય તો ધર્મ કે જે દ્રવ્યની મુખ્યતામાં, દ્રવ્યને આશ્રય પ્રગટે છે, તે ધર્મ પ્રગટ થતો જ નથી. એટલે ભલે પ્રયોજન પર્યાય અંગેનું છે, પર્યાય વિષયક છે, અને એ ભાવનાથી પ્રવેશ કર્યો છે, તો પણ અહીંયા મુખ્યતા ગૌણતાનો જ્યાં પ્રકાર છે ત્યાં તે પ્રકાર બદલાય છે, એટલે એ લગભગ ખ્યાલમાં નથી આવતો. જે સ્વરૂપ નિર્ણયમાં નથી આવતા અથવા આવે છે તો વિપર્યાસને સાધે છે, એમાં આવું એક સૂક્ષ્મ કારણ રહી જાય છે કે જેમાં પર્યાયની મુખ્યતા છોડવાની છે તે છૂટતી નથી. ખરેખર તો જે ભાવનાને લઈને ભૂમિકામાં નિર્મળતા આવી, મુમુક્ષુની ભૂમિકામાં, એ નિર્મળતા વશ એને સ્વરૂપ નિર્ણય સાધી લેવો જરૂરી હતો, અને જો સ્વરૂપ નિર્ણય થાય તો સ્વરૂપની મુખ્યતા ત્યારથી ચાલુ થાય અને સર્વ પર્યાયની ગૌણતા થવાની, ત્યાં સુધી કે સમ્યક દર્શન થશે તો એની પણ ગૌણતા રહેશે, શુદ્ધિ પ્રગટશે તો એની પણ ગૌણતા રહેશે, અને એ પ્રકાર સ્વરૂપ નિર્ણયથી ઊભો થાય છે, એ ભૂલ નહીં થવી જોઈએ. આ એક જરા વિચારણીય સ્થળ છે. અર્થાત શાસ્ત્ર ભાષાએ એ જીવ વ્યવહારને એના પક્ષમાં અટકી જાય છે. જ્યાં 143-144 ગાથાનો વિષય ચાલ્યો સમયસારમાં, કે જીવ પક્ષાંતિક્રાંત થાય ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે, તો અહીંયા આવી રીતે જો વ્યવહાર નયના પક્ષમાં અટકે છે, એ વૈરાગ ઉપશમ અને આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ હોય છે, તો પણ ત્યાં અટકવું એને માટે હિતાવહ નથી. હવે બીજો પછી બીજો વિષય, જે નિશ્ચિને એના પક્ષનો વિષય હવે લેવો છે, હવે એ પણ અટકવાનું એક સ્થાન છે કે ત્યાં પણ અટકવું જરૂરી નથી. પણ ત્યાં કોણ અટકે છે? કે અયથાર્થ નિર્ણય કર્યો હોય તે અટકે છે, યથાર્થ નિર્ણય કર્યો હોય તે પક્ષમાં આવીને પક્ષાંતિક્રાંત થઈ જાય છે, એમ ફેર પડે છે યથાર્થતામાં ને અયથાર્થતામાં. અયથાર્થ નિશ્ચયમાં પણ નિશ્ચયનો વિષય શાસ્ત્રમાં કીધો હોય એવો જ નિર્ણય એને કર્યો હોય એમ લાગે એને, કે બરાબર શાસ્ત્રકાર આત્માને ધ્રુવ કહે છે, અપરિણામી કહે છે, શુદ્ધ કહે છે, કુટસ્થ કહે છે, પરમ પારિણામિક ભાવરૂપ એક અખંડ અભેદ, એ બધી વાતો એને શાસ્ત્રથી મેળ ખાય પોતાના વિચારમાં, છતાં અયથાર્થ નિશ્ચય હોય ત્યારે એ નિશ્ચયના પક્ષમાં પણ અટકી જાય છે. ક્રમભંગ પડે છે એમાં શું, તો શું છે કે ખરેખર તો નિર્ણયમાં જ વિપર્યાસ રહ્યો છે, મુખ્ય વાત તો એ છે. એટલે નિશ્ચય નિર્ણયનો પક્ષમાં આવે છે પણ ખોટો પક્ષ આવે છે. એ તો ચર્ચા કરી છે આમાં, કેવી રીતે ખોટો પક્ષ આવી જાય છે, ખોટો પક્ષ આવે છે તો એના લક્ષણ શું છે, સાચો પક્ષ કેવી રીતે આવે છે ને એના લક્ષણ શું છે, અને એ કેવી રીતે આવે છે, એ બધી ચર્ચા તો પ્રકરણનો વિસ્તાર જ એમાં છે. એટલે શાસ્ત્ર ભાષાએ કહીએ તો એ જે વ્યવહારને એના પક્ષમાં અટકી જાય છે, આ વ્યવહારને એનો પક્ષ સ્થૂળતા ધારણ કરે છે. પછી શું છે, કાળે કરીને અનુભવમાં તો આવતો નથી જીવ, એટલે એ સ્થૂળતામાં આવ્યા વિના રહેતો નથી. ત્યારે તે જીવને કોઈને કોઈ બાહ્ય ક્રિયાનો આગ્રહ રહ્યા કરે છે, કેમ કે બાહ્ય દ્રષ્ટિ છે અને બાહ્ય ક્રિયામાં એ અવશ્ય આગ્રહની અંદર ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે. અને વ્યવહારનો તેને સૂક્ષ્મ પક્ષ રહી જાય છે. પછી એને એમ થાય કે રોજ આટલો તો સ્વાધ્યાય કરવો જ, રોજ એક બે કલાક તો વાંચવું જ, ત્રણ ચાર કલાક તો વાંચવું, આટલું તો કરવું જ જોઈએ. શું કોઈને કોઈ ક્રિયાની અંદર એ વજનમાં આવી જાય છે, બાહ્ય ક્રિયામાં, અને એમાં ગોઠવાઈ જાય છે. ત્યારે તે જીવની દ્રષ્ટિ વર્તમાન પર્યાયમાં વર્તતા ઉદય ભાવો અને ક્ષાયોક્ષમિક ભાવો ઉપર રહ્યા કરે છે. પછી ઓલો ત્રિકાળી તો હાથમાં આવ્યો નથી, એનો નિર્ણય પણ કર્યો નથી, એટલે જે વર્તમાનમાં મંદ કષાયરૂપ અથવા જ્ઞાનના ઉઘાડરૂપ બે પ્રકારે મુખ્ય પરિણામો હોય છે, એક કષાયની મંદતાવાળા અને એક જ્ઞાનના ઉઘાડવાળા, એના ઉપર જ એની દ્રષ્ટિ રહ્યા કરે છે. અર્થાત શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની મુખ્યતા અથવા તત્વજ્ઞાન વિષયક કષાયની મંદતાવાળા વિકલ્પો, બોલે નહીં બીજી ક્રિયામાં નહીં પણ તત્વજ્ઞાન વિષયક કષાયની મંદતાવાળા વિકલ્પોની મુખ્યતા તેને રહી જાય છે. તેમ થવાનું કારણ યથાર્થ સ્વરૂપની એટલે કે નિજ દ્રવ્ય સ્વભાવની ઓળખાણ થઈ નહીં તે છે. એને ઓળખાણ નથી થઈ, યથાર્થ સ્વરૂપની ઓળખાણ સુધી એ આવ્યો જ નથી, એટલે પછી આ વ્યવહારના પક્ષમાં કોઈ ને કોઈ રીતે એ અટકે છે. અત્રે એ સ્પષ્ટ સમજવા યોગ્ય છે કે જ્યાં સુધી વ્યવહારના પક્ષનો સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. આ નિયમબદ્ધ વાત છે. ભલે ગમે તે પ્રકારે શાંત વૈરાગ ઉપશમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના બધી વાત લઈએ, પણ સ્વરૂપ નિશ્ચય તો થવો જ ઘટે છે. સત્પુરુષ પ્રત્યે આદર, ભક્તિ, સદગુરુનું મહિમા, બધું જ શાસ્ત્ર ભક્તિ જે ગણો તે, પણ છતાંય સ્વરૂપ નિશ્ચયમાં ન આવે તો એ વ્યવહારના પક્ષમાં રોકાયેલો છે. ખરેખર તો એ વ્યવહારમાં જ રોકાણો છે. નિશ્ચય નહીંનો પક્ષ જેને થાય છે અયથાર્થ, એ પણ ખરેખર તો પર્યાયમાં જ રોકાણો છે, કેમ કે મૂળ નિશ્ચયનો વિષય એને પકડમાં નથી, ગ્રહણ થયો જ નથી. એ તો ચર્ચા એ હવેના પરિગ્રહથી એ ચર્ચા શરૂ થાય છે કે વળી કેટલાક જીવોને એવો પણ પ્રકાર થાય છે કે આ નિશ્ચયને એના પક્ષનો વિષય છે કે તે જીનોક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, સમય સારા દિન મહાન પરમાગમનો અભ્યાસ કરે છે. તે અભ્યાસ કરતાં કરતાં તેને એમ સમજાય છે, એની વાત એને ખ્યાલમાં એક વાત મુદ્દાની આવે છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટે છે. આ વાત એના ખ્યાલમાં આવી ગઈ, ત્રિકાળીના આશ્રયે ધર્મ પ્રગટે છે, બીજે કોઈ રીતે ધર્મ પ્રગટતો નથી. આ વાત બરાબર પકડી એને. તેથી શાસ્ત્રમાં કહેલ તેમ શાસ્ત્રમાં કહેલ છે તેવા ત્રિકાળી ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવી, અને પછી એને એ વિષય ઉપર શું ખ્યાલ આવ્યો કે ભાઈ વ્યવહારનીના પક્ષમાં તો રહેવા જેવું છે નહીં, માટે નિશ્ચય નહીંનો જ પક્ષ આપણે તો કરવા જેવો છે અને એની જ મુખ્યતા આપણે કરવી. અર્થાત નિશ્ચય નહીંનો જ પક્ષ કરવો. હવે નિશ્ચય નહીંનો પક્ષ કરવો એમ સમજાયું માટે હું નિશ્ચયનો પક્ષ કરું છું તો એ વાત ખોટી છે, બરાબર નથી, અયોગ્ય છે, અયથાર્થ છે. કે નિશ્ચય સ્વરૂપ લક્ષમાં આવ્યું તેથી મને નિશ્ચય બાજુનું વલણ લીધું છે એની મુખ્યતા આવી છે. અને એક સમયના રાગમાં અભેદ બુદ્ધિ એકત્વ થાય છે માટે એને પક્ષ કહીએ. પક્ષનો અર્થ શું છે? તે પ્રકારના રાગાંશમાં એકત્વ સહિત પરિણમવું તેને પક્ષ કહ્યો છે. શું પક્ષ કહેવાનો અર્થ આ છે? નહીતર યથાર્થ છે તો પણ પક્ષમાં છે, અયથાર્થ છે તો પક્ષમાં છે જ, પણ યથાર્થ નિર્ણય વાળો પણ હજી પક્ષમાં છે. કેમ કે એક સમયના રાગને પર્યાયથી એકત્વ છૂટતો નથી. આ તો કેમ સમ્યક દર્શન થયું નથી એનું કારણ છે કે અહીં સુધી એને ઊંડે ઊંડે પણ ગડબડ રહે છે. એટલે નિશ્ચય નો જ પક્ષ કરવા યોગ્ય છે એમ જાણીને, એમ સમજીને ઉક્ત કૃત્રિમ નિર્ણય અનુસાર એને કૃત્રિમતા ઊભી થઈ ત્યાંથી તે વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો કરે છે અને વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે. કે આપણે તો નિશ્ચયનો વ્યવહારનો પક્ષ તો કરવો જ નથી, માટે વિચારની અંદર પણ નિશ્ચયનો, નિશ્ચય સ્વરૂપનો વધારે વિચાર કરે છે અને વાત કરવાના પ્રમાણમાં ઉદય કાળે પણ નિશ્ચયના પક્ષવાળી જ વાત વધારે કરે, વ્યવહારની વાત વધારે કરે નહીં. કેમ કે એને એક નક્કી કરી નાખ્યું છે કે પક્ષ તો નિશ્ચયનો જ કરવા જેવો છે, વ્યવહારના પક્ષમાં તો ભૂલથી ઊભા રહેવું નથી આપણે. આ કૃત્રિમ નિર્ણય છે, એ શાસ્ત્રના આધારે ચાલે છે, અથવા આમ કહ્યું માટે આમ કરવું. કોઈ એમ કે ભાઈ તમારે તમારા સ્વજન પ્રત્યે તમારે પ્રેમ કરવો જોઈએ માટે હું મારે પ્રેમ કરવો જોઈએ, કે સ્વજન છે માટે સહજ પ્રેમ હોવો જોઈએ, આ એવી વાત થઈ ગઈ. એમ વસ્તુનું જે બહુમાન છે, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ અનંત મહિમાવંત પદાર્થ છે, એ જ્ઞાનમાં આવે તો સહજ જ એનો મહિમા આવે. પણ શાસ્ત્રકાર અને શ્રી ગુરુ કહે છે કે એનો મહિમા કરવા યોગ્ય છે માટે હું એનો મહિમા કરું છું, તો એ વાત બરાબર નથી. ભલે મહિમા કરે તો પણ એના માટે બરાબર નથી. આ સીધી વાત છે, એમાં વિપર્યાસ થાય છે. પોતાના જ્ઞાનથી સહજ થવું જોઈએ, હા તો યથાર્થ છે, અને યથાર્થ છે તે દ્રઢ છે. નહીતર તો મક્કમતા એવી હોય, એવા મુમુક્ષુ જોયા છે, ચર્ચાઓ ઘણાની સાથે થાય ને, અમારો આ નિર્ણય છે એ ઉપરથી સિદ્ધ ભગવાન આવે ને તો હવે ફરે એમ નથી, એવી દ્રઢતા છે. શું કે દ્રઢતા માટે વાત કરે ત્યારે એમ કરે કે એવું દ્રઢ કર્યું છે, એવું દ્રઢ કર્યું છે ને કે હવે ઉપરથી સિદ્ધ ભગવાન આવે ને તો અમારી દ્રઢતામાં ફેર પડે એવું નથી. આમ કહેનારને એક હરખાઈનો કોઈ તર્ક આપે ને એટલે ક્લીન બોર્ડ નીકળી જાય પાછી, સમજા? એની દ્રઢતા વિખાઈ જતા વાર નથી લાગતી. એક સરખાઈનો તર્ક એને આપો, એની બુદ્ધિ હોય એના કરતાં જરાક આગળ જઈને, ભાઈની દ્રઢતા ક્યાં વહી ગઈ એને જ ખબર નથી હોતી, એવી પરિસ્થિતિ હોય છે. એટલે એ જ બધી જે દ્રઢતા છે ને, એ એક દ્રઢતાનો રાગ હોય છે. જ્ઞાનમાં વસ્તુ હોય અને યથાર્થ જ્ઞાન હોય અને સહજ દ્રઢતા હોય, એ તો 14 બ્રહ્માંડ ફરે ને તો એ ન ફરે, એવી વાત છે. કેમ કે વસ્તુ દર્શન છે, જ્ઞાનની અંદર પદાર્થ દર્શન છે, એને ફરવાનો કોઈ પ્રશ્ન નથી, અને એ પ્રત્યક્ષ છે. પાછું એમાં મુખ્ય વાત શું છે કે વસ્તુ પોતે સહજ પ્રત્યક્ષ છે અને જે અનુભવાંશે જે પ્રતીતિ થઈ છે એમાં પ્રત્યક્ષતાના અંશે થઈ છે, એટલે એમાં ફેર નથી પડતો. બાકી બધી દ્રઢતાની વાતો છે, એ દ્રઢતા ખરેખર દ્રઢતા નથી, એક વિકલ્પ માત્ર છે, ગમે ત્યારે છૂટી જાય છે. એટલે વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે. આ રીતે યથાર્થ સ્વરૂપ નિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. ભલે એ નિશ્ચયનો પક્ષમાં આવ્યો એમ પોતાને ગણે તો પણ એ નિશ્ચય એને મિથ્યાત્વનો ત્યાગ નહીં થાય, મિથ્યાત્વનો નાશ નહીં થાય. કારણ કે માત્ર નિશ્ચયની મુખ્યતા કરવી જોઈએ તેવી ધારણાથી, માત્ર ધારણાથી તે કૃત્રિમ મુખ્યતા કરે છે. સહજ મુખ્યતા એને નથી. પદાર્થ જ્ઞાનમાં આવીને જે સહજ મુખ્યતા થાય એ નથી, પણ કરવી જોઈએ માટે હું કરું છું એના જેવી વાત છે. તો એના ઘરની ચીજ નથી, કોકને ઉછીને લીધેલી એને ચીજ છે. પરંતુ નિજ આત્મદ્રવ્યને ઓળખીને, તેની મહિમા પ્રગટ થઈને સહજ મુખ્યતા તેને થઈ નથી. આ પ્રકારે મુખ્યતા થવી જોઈએ. શું? પોતાના દ્રવ્ય સ્વભાવને જ્ઞાન લક્ષણથી ઓળખીને તેની મહિમા પ્રગટ થાય છે. મહિમાવંત વસ્તુ હોવાથી એની મહિમા પ્રગટ થાય છે. હજી તો આપણે ત્યાં કોઈ પ્રશ્નો કરે છે કે સ્વરૂપનો મહિમા કેવી રીતે કરવો. અરે ભાઈ, કેવી રીતે કરવો એ શીખવાની ચીજ થોડી છે. અનંત મહિમાવંત પદાર્થ હોય એવા પદાર્થને નો મહિમા ન આવે એમ કેમ બને? જો પદાર્થ સ્વયં પોતે જ અનંત મહિમાવંત હોય, અનંત મહિમા ધારક હોય, તો એનો મહિમા કેમ ન આવે? એનો મહિમા કેમ આવે એ પ્રશ્ન તો અસ્થાને છે. એ પ્રશ્ન કઈ યોગ્ય નથી. એનો મહિમા કેમ ન આવે આ પ્રશ્ન હજી થવા યોગ્ય છે. કેમ એનો પછી મહિમા ન આવે? પણ એવું મહિમાવંત પદાર્થ, મહિમાવંત પણ એ જ્ઞાનમાં, નિર્ણયમાં આવ્યા વિના, પ્રતિભાસમાં આવ્યા વિના કૃત્રિમતા કરવા જાય તો એમાં થાક લાગ્યા વિના રહે નહીં. કૃત્રિમતાના વિકલ્પમાં, મહિમાના વિકલ્પમાં પણ એને થાક જ લાગશે, અંતે થાકશે એનાથી. અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્ન પરિણામ સહજ જ થવા યોગ્ય છે. પ્રયત્નના પરિણામ, અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્નના પરિણામ તો સહજ જ થવા એવું છે. પુરુષાર્થ પણ સહજ જ ચાલવા યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપને, આત્મા તો સહજ સ્વરૂપ છે, સહજ આત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે. એના પરિણામમાં પણ જો સહજતા હોય તો એના એ સ્વભાવ સાથે મેળ છે સહજ સ્વરૂપને. કૃત્રિમતા તો દ્રવ્યના સહજ દ્રવ્યથી વિસંગતતાવાળા પરિણામ છે. જે કૃત્રિમપણે મહિમા કરે છે કે પક્ષ કરે છે એ સુસંગત પરિણામ નથી, એ તો દ્રવ્યથી વિસંગત પરિણામ છે. એટલે એ તો વિસંગતતાવાળા પરિણામ છે. આ પ્રકારે નિશ્ચયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી. ભલે એ પક્ષ કરે તો પણ એ કાર્યકારી નહીં થાય. અર્થાત સમ્યક દર્શનનું કારણ થતો નથી. તેથી તત્વાભ્યાસ દ્વારા પણ યથાર્થાત્માનો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. યથાર્થ એટલે જેવો છે તેવો આત્મા, તેનો યથાર્થ નિર્ણય થવો ઘટે છે. યથાર્થ નિર્ણય ન થાય અને વિપર્યાસ કે કાલ્પનિક નિર્ણય થાય તો તે સમ્યક દર્શનનું કે સ્વાનુભવનું કારણ થતો નથી. તે કઈ રીતે થાય, તે સ્વરૂપ નિર્ણય કઈ રીતે થાય, એક પ્રશ્ન એ ઉઠાવ્યો છે. અને તેનું સ્વરૂપ શું છે, યથાર્થ નિર્ણયનું એ સ્વરૂપ શું છે, તે વિચારણીય છે. આ સ્થળે એનો વિચાર કરવાનો છે અને એ વિચારવા યોગ્ય છે. વિચારણીય છે એટલે એ વિચારવા યોગ્ય છે. અને ત્યાંથી પછી આગમનો આધાર લઈને એ વિષય ઉપર હવે આ વિપરીતતાનો વિભાગ પૂરો કરીને હવે અવિપરીત નિર્ણય કેવી રીતે થાય છે એ વિષય અહીંથી શરૂ કરવામાં આવે છે 52મા પાનેથી, અને એ રીતે એ વિષયનો વિશેષ વિચાર આગળ પછી લઈશું.
જય હો જય હો.